વાર્તા 213 સ્વામિનારાયણ હરે. વૈશાખ સુદ પાંચમને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજી વૃંદાસજી તથા સ્વામી ઈશ્વરચંદ્રદાસજી તથા સ્વામી ગુણાતીતદાસજી તથા સ્વામી ભગવત સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોએ બાપાશ્રીને પૂછ્યું છે, મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ કરવો કે નહીં? ત્યારે બાપાશ્રીએ પાટોત્સવ કરવાની આજ્ઞા કરીને કહ્યું જે અમે આવીશું. પછી તે સર્વે સંત મૂળી તથા અમદાવાદ ગયા. તે વર્ષે વરસાદ નહીં હોવાથી યજ્ઞ કરવાનો વિચાર મૂળીમાં જન્માષ્ટમીના સમયમાં બંધ રાખ્યો. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ બાપાશ્રીને પત્ર લખ્યો છે, આ દેશમાં વરસાદ નથી તેથી દુકાળમાં પૈસા ભેગા થાય તેમ લાગતું નથી, માટે જો આપ દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે. પછી બાપાશ્રીએ લખી મોકલ્યું છે, તમે ખરડો કરવા નીકળશો ત્યાં જ તે દિવસે વરસાદ આવશે ને વર્ષ બહુ સારું પાકશે, માટે વિચાર કાયમ રાખજો. પછી ખરડા કરવા નીકળ્યા તે પહેલાં વાંકાનેર ગયા, ત્યાં માર્ગમાં જ વરસાદ થવા માંડ્યો, તે બધા દેશમાં થયો અને હરિભક્તોએ રાજી થઈને ખરડા કર્યા. પછી સંવત 1979ના પોષ માસમાં રાજકોટથી મનોય હુકમ આવ્યો જે પાટોત્સવ ન કરવો. પછી પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરવા સારું વઢવાણ કામમાં સર્વે સત્સંગી આવવું એવા કાગળો મૂળીથી મોટેરા સાધુ અને મોટેરા સત્સંગીઓએ લખાવ્યા. તે જ દિવસે સ્વામી ઈશ્વરચંદ્રદાસજી, મુક્તવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કચ્છમાં બાપાશ્રી પાસે ગયા અને સવારમાં સભામાં બાપાશ્રીને પ્રાર્થના કરી છે, પાટોત્સવ ન કરવો એવો મનાય હુકમ રાજકોટથી વૂડ સાહેબનો આવી ગયો અને આજે વઢવાણ કાંપમાં સંત હરિજનોની કમિટી ભરાઈ હશે, તે પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરશે, માટે આપને પૂછવા આવ્યા છીએ જે પાટોત્સવ થશે કે નહીં થાય. જો મુંબઈ અપીલ કરીએ તો માસુદ પાંચમ નજીક આવી છે, તેટલામાં આપણને હુકમ મળે નહીં ને પછી મળે તો કાંઈ કામ ન આવે. પછી બાપાશ્રી બોલ્યા, જે યજ્ઞ થશે માટે પ્રયત્ન કરો અને સારું કામ છે માટે મહારાજ અને મુક્ત પ્રેરણા કરશે. પછી બળદેવભાઈ શેઠે મૂળી ઠાકોરશ્રી મારફત પ્રયત્ન કરી યજ્ઞ થવા બંદોબસ્ત કર્યો. પછી સત્સંગ ભેળો કર્યો અને પાટોત્સવ કરવાની વાત કરી. ત્યારે કેટલાક સંત અને જીવા પટેલ આદિ સત્સંગીઓએ કહ્યું, જે લાખ રૂપિયાનું કામ છે તેમાં ખૂટે તો કોણ પૂરું કરે? પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું, જે લોકમાં વાત ફેલાઈ ગઈ છે ને ન થાય તો ઠીક ન દેખાય. ત્યારે પટેલે કહ્યું, જે માથે કોણ રાખે છે? પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું, જે શ્રીજી મહારાજ પૂરું કરશે. પછી પાટોત્સવ કરવાનું નક્કી કર્યું ને બાપાશ્રીને તેડવા પોષવદ અમાસને રોજ સ્વામી ઈશ્વરચંદ્રદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ગયા. તે રાત્રિએ સ્ટીમર ચાલી નહીં ને મહાસુદ એકમને રોજ સવારે 11:30 વાગે ચાલી. તે 4:30 વાગે તુણા બંદરે ઉતર્યા, ત્યાં નાહી, પૂજા કરી, આરતી કરી ને પછી તુણે જઈ ગાડી કરી 12 વાગે રાત્રે અંજાર જઈ ઘોડા ગાડી કરી માસુદ બીજને રોજ સવારે 5 વાગે ભુજની વાડીએ પહોંચ્યા. ત્યાં નાહી, પૂજા કરી ને ભુજના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા પુરાણી કેશવગ્રીદાસજીએ તથા મહંત સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું છે, બાપાશ્રી તો માંદા છે, તે આવી શકશે નહીં, કેમ જે મોતીભાઈનો દીકરો મગનલાલ ઘણો માંદો છે, તેને દર્શન દેવા પધારવા ઘોડાગાડી મોકલી હતી પણ આવી શક્યા નહીં, એવા માંદા છે, તે નભી શકશે નહીં, માટે બાપાશ્રીને તમે લઈ જવાનો આગ્રહ કરશો નહીં. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું, જે એ તો અમે એને બાપાશ્રી જાણીએ પણ તમે સંતો આવશો કે કેમ તે કહો. ત્યારે તેમણે કહ્યું, જે અહીં તો સાધુ બહુ માંદા છે તેથી અમારાથી તો આવી શકાશે નહીં. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ત્રણેય ઘોડાગાડી ભાડે કરીને વૃષપુર 10 વાગે પહોંચ્યા અને જાપેથી ઉતરીને ચાલ્યા. ત્યાં બાપાશ્રી પોતાના ઘરના બારણામાં ઊભા હતા. તે મળ્યા અને બોલ્યા, જે આવડલી વાર ક્યાં લગાડી વીરા? પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું, જે રાત્રિ આગબોટ ટૂપડી નહીં ને પડવેને રોજ 11:30 વાગે ઉપડી તેથી રેલ ન મળી ને રાતોરાત ઘોડાગાડીથી આવ્યા, તે આજ આવ્યા ને ટપાલ તો આગબોટમાં જ રહી, તેમાં આપણી કંકોત્રીઓ રહી છે, પણ બીજી હું સાથે લાવ્યો છું, તે લખીને બે ઢોળમાં મોકલાવીએ. પણ આપને ચરણે વા છે, તેને શેકો છો, તેનું કેમ કરશો? ત્યારે બાપાશ્રી બોલ્યા, આજે વાને તો રજા આપીશું, પણ યજ્ઞ થશે કે નહીં તે કહો. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું જે બાપાશ્રી, એ તો આપ જાણો, જો થાય તેમ હોય તો વધારો, ને ન થાય એમ હોય તો હું પણ અહીં આપની સેવામાં રહીશ. પછી બાપાશ્રી બોલ્યા, જે યજ્ઞ અમારે કરવો છે, કોણ બંધ કરનાર છે? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે. પછી બે ઢોળમાં કંકોત્રીઓ પાટિયા સાથે મોકલાવીને લખ્યું છે, અમો મૂળી યજ્ઞ કરવા સારું મહાસુદ ત્રીજને રોજ નીકળશું, અને જેને આવવું હોય તે સુદ ચોથને રોજ નીકળજો. તમારે માટે નારાયણપુરના પટેલ ધનજીભાઈને રાખ્યા છે, તે તમને સર્વેને મૂળી લાવશે, અમે આગબોટ સ્પેશિયલ તમારા માટે કરશું. એવી રીતે કંકોત્રીઓ મોકલાવીને બોલ્યા છે, બાવા તમે ઠાકોરજીને જમાડવા રસોઈ કરો, આપણે રાત્રિએ નીકળશું, તે સવારે પરબારા સ્ટેશને જઈશું. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું જે રસોઈ તો નહીં કરીએ, અમારે અત્યારે જ જવું પડશે, કેમ જે ભુજ ઓફિસમાં ઘણા તાર કરવાના છે, અને આપ મગનલાલને દર્શન આપીને સ્ટેશને પધારજો. પછી બાપાશ્રીએ ટીમણ જમાડ્યું ને બપોરે 1:30 વાગે નીકળ્યા, તે 3:30 વાગે તાર ઓફિસમાં પહોંચ્યા. ત્યાં એક હરિભક્ત પ્રથમથી આવેલા હતા, તેમને સ્વામીએ પૂછ્યું જે તમે કેમ આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું જે સ્વામી મહાપુરુષદાસજીએ તાર કરવા મોકલ્યો હતો તે આવ્યો છું. પછી કહ્યું જે ક્યાં તાર કર્યો અને કેવી રીતે કર્યો? ત્યારે તે હરિભક્તે કહ્યું જે કરાંચી કર્યો, ને બાપાશ્રી કે સંત હરિજન કોઈ મૂળી જવાના નથી, ને તમે પણ જશો નહીં, એવો તાર કરાવ્યો છે. એવામાં મોતીભાઈ એક તાર લઈને આવ્યા. તે તાર કરનારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજી અને પુરાણી કેશવગીરીદાસજી ઉપર તાર કરેલો, જે અહીં તો ખૂન થયું છે ને બહુ તોફાન થયું છે, માટે આવશો નહીં. કદાપી બાપાશ્રી નીકળી ગયા હોય તો તાર કરીને નગરથી પણ પાછા વાળજો, માટે આનો જવાબ મંગાવીએ. ત્યારે સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું જે એ તાર ખોટો છે, કાંઈ જવાબ મંગાવવો નથી. પછી કરાંચી, મુંબઈ, મૂળી, અમદાવાદ, કલકત્તા, જરિયા, કટક ઇત્યાદિ સ્થળોએ તાર કર્યો, જે અમે ને બાપાશ્રી મહાસુ ત્રીજને રોજ મૂળી જઈએ છીએ, ને જેનાથી અવાય તે આવજો. પછી સ્વામી ભુજમાં ગયા, ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ખીચડી કરી, તે શ્રી ઠાકોરજીને જમાડી. પછી આશાભાઈ ને ભુજથી ઘોડાગાડી કરી ને 6:30 વાગે પાછા વૃષપુર મોકલ્યા, ને કહેવરાવ્યું કે આશાભાઈની સાથે રાત્રિએ 3 વાગે નીકળી ભુજમાં મોતીભાઈને ઘેર પધારી મગનલાલને દર્શન આપી ને પછી સ્ટેશને પધારશો. પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચંદ્રદાસજી તથા મુક્તવલ્લભદાસજી સર્વે સ્ટેશને ભેળા થયા, અને ભુજના સાધુ તથા ભુજના હરિજનો ઘણા સ્ટેશને મળવા આવ્યા. તેમને બાપાશ્રીએ કહ્યું જે તમે અમારા વેળા મૂળી આવતા નથી, ને એમ જાણો છો જે યજ્ઞ નહીં થાય, ને બાપાશ્રી પાછા આવશે ને ફજેતી થશે, પણ અમે યજ્ઞ કરવા જઈએ છીએ ને આ ટાણે જ અમારો યજ્ઞ શરૂ થઈ ગયો, અમે જય જયકાર કરીને આવીશું, પણ એમને એમ પાછા નહીં આવીએ, માટે જેને આવવું હોય તે આવતીકાલે સુદ ચોથને રોજ ધનજીભાઈ જાદવજીભાઈની સાથે આવજો. પછી ગાડી ઉપડી તે તૂણે આવ્યા, ત્યાં ટીમણ કરીને 1:30 વાગે આગબોટમાં બેઠા તે રાત્રિએ જામનગર પહોંચ્યા. ત્યાંથી સુદ ચોથને રોજ સવારે રેલમાં બેઠા ને રાજકોટ આવ્યા. ત્યાં સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ બાપાશ્રીને વિનંતી કરી જે આ કામ તાબડતોબ થયું છે, માટે વાસણ બળતણ આજે જ સાંજે મૂળી પહોંચશે, અને પાગરણ કે ઓઢવાનું બિલકુલ છે જ નહીં, માટે ટાઢને રજા આપો તો સારું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે 4 દિવસ રજા આપીશું, એક લુગડે ચાલે એટલી રહેશે, વધુ નહીં રહે. પછી રેલ ઉપડી તે રાજકોટ સિટીએ આવી, ત્યારે ખોટો તાર કરનાર જોવા આવ્યા જે બાપાશ્રી આવ્યા છે કે નહીં, પણ તેમના દેખવામાં બાપાશ્રી આવ્યા નહીં. પછી મૂળી આવ્યા ને હજારો માણસો સ્ટેશને સામા આવેલા, તેમણે વિટાણા થકા સિગ્રામમાં બેસી ને બાપાશ્રી મૂળીના મંદિરમાં પધાર્યા, અને શ્રી ઠાકોરજીના દર્શન કરી ને સભામંડપમાં ઘડીક બેસી ને પછી ઉતારે પધાર્યા. રાત્રિએ સ્વામી ઈશ્વરચંદ્રદાસજીને પાકશાળામાં મોકલ્યા, જે જોઈ આવો કેટલો શીરો કર્યો છે, કેટલું સીધું છે, પછી તે ગયા અને જોઈ આવીને બાપાશ્રીને કહ્યું છે, આટલો શીરો થઈ ગયો છે અને આટલું સીધું છે, પછી ફેર મોકલ્યા જે જાઓ બંધ રખાવી આવો. પછી તે ફેર જઈને બંધ કરાવી આવ્યા. પછી સવારે સ્વામી ગુણાતીતદાસજીએ કહ્યું છે, તમે અમને શીરો કરવા દો, ખૂટે તો અમારી લાજ જાય. પછી બાપાશ્રી બોલ્યા, જે લાજ તો અમારી જાય, કેમ કે અમારો યજ્ઞ છે અને અમે યજ્ઞ કરવા આવ્યા છીએ, તેથી અમારે ખૂટવા દેવો નથી. લાજ રાખવી તે તમારા હાથમાં નથી, એ તો અમારા હાથમાં છે. પણ તેમના માનવામાં આવ્યું નહીં. પછી શેઠ બળદેવભાઈએ કહ્યું, જે બાપા કરવો હોય તો બીજો કરવા દો. પછી બાપાશ્રી બોલ્યા, જે અમારે તો અડધો શીરો પણ વરવા દેવો નથી, ઘણો વધશે ને ગાડે ઘાલી ને ગામો ગામ વેચશે ને ભાડા ખર્ચી ખર્ચીને થાકી જશે તો પણ ખૂટશે નહીં. પછી સવારે બાપાશ્રી પાકશાળામાં પધાર્યા ને સાકરની પ્રસાદી જેટલા ઓજ હતા તે સર્વેમાં નાખી ને બોલ્યા, જે આ તો ગાડે ઘાલ્યો પણ નહીં ખૂટે. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ કહ્યું, જે બાપા બંધ કરાવો. પછી પુરાણી ધર્મકિશોરદાસજીને બોલાવી ને બાપાશ્રીએ કહ્યું, જે શીરો કરવો બંધ કરાવો. પછી તેમણે બંધ કરાવ્યો અને પછી મંદિરમાં આવ્યા અને જે યજ્ઞમાં આવ્યા તે સર્વેને બે દિવસ જમાડ્યા. જેને લઈ જવો હોય તે સર્વેને લઈ જવાની છૂટ આપી. તેથી લોકો ગાડીઓમાં તથા વાસણમાં લઈ ગયા. તોય એટલો વધ્યો કે ભાડે ગાડા કરીને ગામો ગામ પહોંચાડ્યો ને માણસો ગાયો કૂતરા વગેરેને જમાડ્યો ને સુદ પાંચમને રોજ ધનજીભાઈ કચ્છનો સંગ લઈ આવી પહોંચ્યા હતા. તેમને તો એક આખો હોજ સોંપી દીધો હતો. તે રહ્યા તેટલા દિવસ બધો સંગ જમ્યો હતો. પછી મૂળીથી બાપાશ્રી પાટડી વિરમગામ થઈ માસુદ દશમને રોજ મણિપરે પધાર્યા ને ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી જોશીપુરા કલ્યાણપરા ધરમપુર વિસોદપરા કડી થઈ અમદાવાદ સરસપુર જેતલપુર અસલાલી રાયપુર વહેલાલ કણબા કુંજાળ બાકરોલ મોટેરા આદિ ગામોમાં ફરીને સુરત વડોદરા વરતાલ નળકંઠો આદિમાં દર્શન આપ્યા. ત્યાં કેસરડીથી વનાળીએ આવતા જાંપ ગામમાં થઈને જતા વગડામાં એક તળાવ આવ્યું. ત્યાં ફરતા ગામોની ગાયો ચરતી હતી. તે બધી મોટર સામે આવીને પૂંછડા ઊંચા કરીને ઊભી રહી. પછી રબારી આવ્યા અને બોલ્યા, જે આમાં કોઈ કાનુડો છે, નહીં તો અમારી વામ ઉલંગે નહીં, માટે માનો કે ન માનો પણ આ મોટરમાં કાનુડો છે. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીએ બાપાશ્રીને બતાવ્યા ને કહ્યું, જે આ મોટા પુરુષ છે, તેમના દર્શન કરો. પછી તેમણે બાપાશ્રીના હાથ જોડીને દર્શન કર્યા. ત્યારે બાપાશ્રીએ એ સર્વેને વર આપ્યો, જે તમારું કલ્યાણ કરીશું ને આ ગાયોનું પણ કરીશું. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજીને કહ્યું, જે આ ગાયો ખસશે નહીં, માટે તમારી કામળી અમને ઓઢાડો. પછી તેમણે કામળી ઓઢાડી એટલે ગાયો ચાલી ગઈ ને મોટર આંકી તે વનાળિયા ઉપરદળ થઈ ને વાંસવે પધાર્યા. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા બાઈઓના મંદિરમાં કરી. બીજે દિવસે અમદાવાદ આવ્યા. ત્યાં કરાંચીથી મુક્તરાજ લાલુભાઈ તથા સાવલદાસભાઈ સોમચંદભાઈ ગોવિંદભાઈ ગોવર્ધનભાઈ આદિ હરિજનો બાપાશ્રીને તેડવા આવ્યા હતા. તેથી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ઈશ્વરચંદ્રદાસજી પુરાણી ધર્મકિશોરદાસજી સાધુ દેવજીવનદાસજી સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સંત તથા આશાભાઈ દલસુખરામ મોહનલાલ આદિ હરિજનોએ સહિત બાપાશ્રી કરાંચી પધાર્યા. ત્યાં સ્ટેશને હજારો હજાર માણસ સામા આવ્યા હતા. તેમની સાથે મંદિરમાં ગયા. ત્યાં હરિજનોને ઘણું સુખ આપીને અતિ આનંદિત કર્યા અને ધામમાં તેડી જવાના વર આપ્યા અને સર્વેને ઘેર પધાર્યા. ત્યાં જે જે લોકો દર્શને આવે તે સર્વેના ગાઢ સંકલ્પ બંધ થઈ જતા ને સુખ્યા થતા ને શાંતિ પામતા. તેથી સર્વે લોકો એમ પ્રાર્થના કરતા, જે અમારા ઉપર કૃપા કરીને અમારા ગાઢ સંકલ્પ ટાળી નાખ્યા ને અમને સુખ્યા કર્યા, તેમ અમને ગર્ભવાસ થકી પણ છોડાવજો અને અમારા આત્યંતિક કલ્યાણ કરજો. વળી કેટલાકને ભૂત વળગેલા તે પણ આવેલા, તે સર્વેને ભૂત થકી છોડાવ્યા. એમ સર્વેને સુખ આપતા થકા 10 દિવસ રહી ત્યાંથી ચાલ્યા તે સ્ટેશને આવ્યા ને ઘણા હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા અને 50ને આશરે તો હૈદરાબાદ સુધી ભેળા આવીને ત્યાંથી પાછા કરાંચી ગયા. બાપાશ્રી તથા ગુજરાતના સંત હરિજનો સર્વે ચાલ્યા તે ખારચી આવ્યા. ત્યાં ધર્મશાળામાં ખારચી પાસે દેવરાસણ ગામ છે ત્યાંની 4-5 જાનો ઉતરી હતી અને બાપાશ્રી નાહી પૂજા કરીને મંદિરમાં બેઠા હતા ત્યાં સર્વે આવીને પગે લાગીને પ્રાર્થના કરી જે, તમે મોટા પુરુષ છો અને જીવોનો મોક્ષ કરવા આવ્યા છો તો અમારો મોક્ષ કરજો. પછી બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો, જે તમો સર્વેનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરીશું એમ કહીને સર્વેને પ્રસાદી આપીને ત્યાંથી અમદાવાદ આવ્યા અને શેઠ બળદેવભાઈની મિલમાં ઉતર્યા. એક માસ ત્યાં રહી ત્યાંથી ઝાલાવાડમાં પધાર્યા. ત્યાં ધાંગધ્રા સ્ટેશને ગયા. તે સમયે રાજ્યના કુંવરનો જન્મ થયો તેથી વધામણી આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે રાજા થશે તે રાણીએ બાપાશ્રીને તથા સંતોને રોકીને રસોઈ દીધી અને ધોતિયા ઓઢાડ્યા. ત્યાંથી વાંટાવદર, ઘાંટીલા, માલણિયાદ આદિ ગામોમાં ફરીને હળવદ થઈ પાછા ધ્રાંગધ્રા સ્ટેશને આવ્યા. ત્યાં ઘણા હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા. તેમાં એક ચંચળ નામે બ્રાહ્મણ બાઈ હતી. તેણે પ્રાર્થના કરી, જે મને ધામમાં લઈ જાઓ, મારે આ દેહમાં અને આ લોકમાં રહેવું નથી. પછી તેને કહ્યું, જે સવારે લઈ જઈશું. તેણે બીજે દિવસે સવારે હરિજનોને બોલાવી કહ્યું, જે મને બાપાશ્રી તેડવા આવ્યા છે અને મહારાજના ધામમાં લઈ જાય છે, જુઓ આ ઊભા એમ કહીને પછી દેહ મૂક્યો. બાપાશ્રી ઝાલાવાડ, પાળિયાદ, ગરડા, ભાવનગર આદિ ગામોમાં ફરીને પછી કચ્છમાં પધાર્યા. તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ કચ્છમાં ગયા ને ભૂજ જઈ રસોઈ આપીને ધોતિયા ઓઢાડીને વૃષપુર પધાર્યા અને સંઘના માણસો સર્વે પોતપોતાને ગામ ગયા. પછી બાપાશ્રીએ બીજા ચૈત્રવદ દશમે શિક્ષાપત્રીનું પારાયણ બેસાડ્યું હતું. તેની સમાપ્તિ ચૈત્રવદ અમાસને રોજ કરી. તે વખતે ઘણા દેશ દેશાંતરના હરિજનો આવ્યા હતા. તે સર્વેને શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી સ્વામી ઈશ્વરચંદ્રદાસજી આદિ ગુજરાત તરફ આવ્યા અને સૌ હરિજનો પણ અનાદિ મહા મુક્તરાજના વચનથી પોતે શ્રીજી મહારાજની મૂર્તિમાં જાણે નિમગ્ન હોય એવા આનંદથી હર્ષાયમાન થતા અને કિલોલ કરતા સૌ સૌને સ્થાનકે ગયા. ઇતિ બાપાશ્રીની વાતો ભાગ પહેલો, વાર્તા 213મી જે તે થઈ.